समय सार भगवान कुंदकुंदाचार्य रचित सर्वोत्कृष्ट द्रव्यानुयोगनो ग्रंथ अने एनी टीका अमृत चंद्राचार्य भगवान रचित आत्मख्याति एनो स्वाध्याय चाले छे। एमां आपणे गाथा 26 सुधी स्वाध्याय कर्यो छे। गाथा 26 માં એ વાત આવી કે અપ્રતિબુદ્ધ એટલે મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની એમ કહે છે કે જો જીવ છે તે શરીર નથી તો પછી તીર્થંકર અને આચાર્યની સ્તુતિ કરી છે તે બધી જુઠ્ઠી ઠરે, મિથ્યા ઠરે। તેથી અમે સમજીએ છીએ કે આત્મા તે શરીર છે, દેહ છે। અને પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમાં 24મો કળસ કયો કે કયા પ્રકારે એ તીર્થંકર ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે એ વાત કરી। અને ટીકામાં એ 24મી સ્તુતિ કયા પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ કહ્યું કે જે આત્મા છે તે જ પૂદગળ દ્રવ્ય સ્વરૂપ આ શરીર છે, જો એમ ન હોય તો તીર્થંકર આચાર્યોની જે સ્તુતિ કરવામાં આવી છે તે બધી મિથ્યા થાય, તે સ્તુતિ આ પ્રમાણે છે કહી અને એ સ્તુતિ કરી અને કહ્યું કે ઇત્યાદિ એ સ્તુતિ તીર્થંકર આચાર્યોની સ્તુતિ છે તે બધી એ મિથ્યા ઠરે છે। તેથી અમારો તો એકાંત એ જ નિશ્ચય છે કે આત્મા છે તે જ શરીર છે, પૂદગળ દ્રવ્ય છે। આમ અપ્રતિબુદ્ધે કહ્યું છે, આ જે કહ્યું એ બધું અપ્રતિબુદ્ધે કહ્યું, એટલે મિથ્યાદ્રષ્ટિ છે એની આ માન્યતા છે। અમૃતચંદ્રાચાર્ય ભગવાને સ્તુતિની પણ વાત કરી કે કેવા પ્રકારે સ્તુતિ કરવામાં આવે છે અને સાથે ગાથાની ટીકામાં એમ કહ્યું કે આવું અપ્રતિબુદ્ધ માને છે કે જો કે જીવ અને શરીરને એક માનવામાં ના આવે તો પછી તમે આ જે બધી સ્તુતિ કરી છે તીર્થંકર ભગવાનની એ બધી ખોટી ઠરશે, મિથ્યા ઠરશે। હવે એમાં આગળ કુંકુંદાચાર્ય ભગવાન એના પ્રત્યુત્તર રૂપે ગાથા કહે છે। 27મી ગાથામાં કહે છે કે તને નયની ખબર નથી। આચાર્ય ભગવાન કહે છે કે તને નયની ખબર નથી, તું નય વિભાગને જાણતો નથી। તે નય વિભાગ કઈ રીતે છે એ અમે તમને જણાવીએ છીએ, એટલે કહે છે કે તે નય વિભાગ આ પ્રમાણે છે। નયની ખબર નથી એટલે તું એમ કહે છે કે આત્મા અને શરીર એક છે અને એમ ન હોય તો જે સ્તુતિ કરવામાં આવી એ ખોટી ઠરે, કેમ કે સ્તુતિમાં જે વર્ણન કરવામાં આવ્યું તે બધું શરીર વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે ને, એટલે એ સ્તુતિ તો શરીરની છે અને જો શરીરની સ્તુતિ જો સાચી હોય તો પછી આત્મા અને શરીર એક હોવા જોઈએ એ જે માન્યતા છે એને માટે હવે એની સ્પષ્ટતા કરતા કુંદકુંદાચાર્ય ભગવાન 27મી ગાથામાં એમ કહે છે કે તું નય વિભાગને જાણતો નથી, એટલે તને હવે નય વિભાગ શું છે અમે જણાવીએ છીએ, તે નય વિભાગ આ પ્રમાણે છે। અને 27મી ગાથા અહીંયા કહે છે કે વ્યવહાર નયો ભાષતે જીવો દેહશ્ચ ભવતી ખ લેખ, ન તુ નિશ્ચયશ્ય જીવો દેહશ્ચ કદાપ્યેકાત્કાર થયો। 27મી ગાથા આપણે ગુજરાતીમાં લઈએ।
જીવ દેહ પણ तो जीव देह कदापि एक पदार्थ ना।
અહીંયા 27મી ગાથાના અર્થમાં કહે છે કે વ્યવહાર નયો, વ્યવહાર નય તો ભાષતે એમ કહે છે કે જીવ દેહ ચ, જીવ અને દેહ એક ખલુ એક જ ભવતી છે, તો પણ નિશ્ચય નયનું કહેવું છે કે નિશ્ચય નયશ જીવ દેહ ચ, જીવ અને દેહ કદાપી કદી પણ એકાર્થ એક પદાર્થ ન નથી। વ્યવહાર નય એમ કહે છે કે જીવ અને દેહ એક જ છે, પણ નિશ્ચય નયનું કહેવું છે કે જીવ અને દેહ કદી પણ એક પદાર્થ નથી। વ્યવહારથી એવું માનવામાં આવે એક ક્ષેત્રમાં આ આત્મા અને જીવ રહ્યા છે એટલે એમ કહી દઈએ કે આ એક છે, પણ નિશ્ચયથી તો જીવ અને શરીર ક્યારેય એક પદાર્થ હતા નહીં, વર્તમાનમાં પણ નથી અને ભવિષ્યમાં પણ હશે નહીં। બે દ્રવ્ય જ જુદા છે, પેલું ચેતન દ્રવ્ય છે, પેલું પૂદગળ દ્રવ્ય છે, એ બંને એકરૂપ હોઈ શકે નહીં, એકરૂપ થઈ શકે નહીં, બંને ભિન્ન છે। ગમે તેટલો કાળ બંને સાથે રહે છતાં પણ એ બંને ભિન્ન છે, અને નિશ્ચય નહીંથી જે કહેવું થાય છે એવું જ જ્ઞાની પુરુષોને અનુભવમાં પણ આવ્યું છે, સમ્યક દ્રષ્ટિઓને પણ એવું જ અનુભવમાં આવ્યું છે, અને અનંત સિદ્ધો એવું અનુભવીને અને એમાં એવો અનુભવ કર્યા પછીથી એ જ રીતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈને એટલે જગતના બધા પદાર્થોથી ભિન્ન પડીને ભેદ જ્ઞાન કરીને પોતાના નિજ સ્વરૂપને પોતે અનુભવીને અને એમાં સ્થિરતા કરીને એ સિદ્ધત્વને પામ્યા છે। એટલે એ જીવ ભગવાન આત્મા અને શરીર આ દેહ એ ક્યારેય એક હતા નહીં અને ક્યારેય એક હોઈ શકે જ નહીં, આ તો નિશ્ચય નહીંનું કથન છે, એ તો બરાબર જ છે, પણ વ્યવહારથી આમ કહેવામાં આવે છે ક્યારેક કે જીવ અને દેહ એક છે એમ વ્યવહારથી કહેવામાં આવે। 27મી ગાથામાં ટીકામાં આની સ્પષ્ટતા કરતા અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે જેમ આ લોકમાં સુવર્ણ અને ચાંદીને ગાળી એક કરવાથી એક પિંડનો વ્યવહાર થાય છે, સોનું અને ચાંદી અને ગાળી અને ભેગા કરી દેવામાં આવ્યા હોય તો એક પિંડ બનાવવામાં આવ્યો હોય તો એવું બને છે કે એ એક પિંડ રૂપે દેખાય એટલે એક પિંડનો વ્યવહાર થાય છે। તેમ આત્માને અને શરીરને પરસ્પર એક ક્ષેત્ર રહેવાની અવસ્થા હોવાથી એક જ ક્ષેત્રમાં બંને રહ્યા છે એવી અવસ્થા છે, એવી સ્થિતિ છે, એ રૂપે હોવાને કારણે એમને એકપણાનો વ્યવહાર છે। જો અહીંયા વ્યવહાર છે એમ કહ્યું છે, નિશ્ચયથી તો બંને જુદા છે, પણ જેમ પેલું સોનું અને ચાંદી ગાળીને ભેગા કરીએ છીએ આપણે તો એક પિંડ દેખાય છે, છતાં પણ બંને અંદર ભિન્ન રહ્યા છે અને બંનેને એમાંથી જુદા પાડી શકાય છે, કેટલા પ્રમાણમાં એમાં સોનું છે અને કેટલા પ્રમાણમાં ચાંદી છે એની ગણતરી પણ કરી શકાય, સાયન્સમાં આપણે શીખ્યા છીએ એ પ્રમાણે એની ગણતરી પણ થાય છે। એટલે એ બંને એકરૂપ દેખાવા છતાં, એ એક પિંડ રૂપે દેખાય છે તે છતાંય એ ખરેખર એકરૂપ થયા જ નથી। એ રીતે અહીંયા આત્મા અને શરીર એક જ ક્ષેત્રમાં રહ્યા છે એવી એ પર્યાય છે કે એક ક્ષેત્રમાં રહ્યા હોય, પૂદગળ એવું શરીર અને આ આત્મા ચેતન અને જળ એક જ ક્ષેત્રમાં આકાશના એક ક્ષેત્રમાં રહ્યા છે એટલે એ એકપણાનો વ્યવહાર છે। આમ વ્યવહાર માત્રથી જ આત્મા અને શરીરનું એકપણું છે, પરંતુ નિશ્ચયથી એકપણું નથી, કારણ કે નિશ્ચયથી વિચારવામાં આવે તો જેમ પીળાપણું આદિ અને સફેદપણું આદિ જેમનો સ્વભાવ છે એવા સુવર્ણ અને ચાંદીને, એટલે કે પીળાપણું એ સુવર્ણનો સ્વભાવ છે એ, અને સફેદપણું જે ચાંદીનો સ્વભાવ છે એને અત્યંત ભિન્નપણું હોવાથી એક પદાર્થપણાની અસિદ્ધિ છે. એક પદાર્થપણે એ સિદ્ધ થઈ શકતા નથી, એ બે પદાર્થ જ રહે છે. આપણે બીજી રીતે પણ વિચાર કરીએ કે વિશિષ્ટ ઘનતા આદિ, કન્ડક્ટિવિટી આદિનો બધાનો વિચાર કરીએ તો એ સોનાને અને ચાંદીને આપણે બે ભિન્ન પદાર્થ તરીકે જાણીએ છીએ અને બંને ભિન્ન પદાર્થ જ છે. એને ભેગા કરી દેવાથી કંઈ એક પદાર્થ બની જતો નથી, એ એક પિંડ રૂપે રહે પણ એ એક પદાર્થ સિદ્ધ થતો નથી. ચાંદી અને સોનું ભેળવી દેવાથી એક પદાર્થ બનતો નથી, એક પિંડ રૂપે એ રહે છે ભેગા, પણ એથી કંઈ એક પદાર્થ સિદ્ધ થતો નથી. એટલે એમને તો એવું જુદાપણું જ છે, અનેકપણું જ છે. તેવી રીતે ઉપયોગ, જ્ઞાનનું લક્ષણ એ ઉપયોગ અને અનુપયોગ, એટલે ઉપયોગ જેનો સ્વભાવ છે એવો આત્મા અને અનુપયોગ, એટલે જે જ્ઞાન નથી કરતું એવો અનુપયોગ જેનો સ્વભાવ છે તે ઉદગળ શરીર, એ બંને વચ્ચે અત્યંત ભિન્નપણું છે. જ્ઞાન સ્વરૂપ અથવા ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્મા, અનુપયોગ સ્વરૂપ જળ શરીરથી તદ્દન ભિન્ન છે. એ બંનેની વચ્ચે એક પદાર્થપણાની પ્રાપ્તિ થતી નથી, એ બંને જુદા છે, એટલે એ બંને વચ્ચે અનેકપણું જ છે. આવો આ પ્રગટ નય વિભાગ છે, એટલે નિશ્ચય નયથી આમ જ છે. વ્યવહારથી જે દેખાય છે તે માત્ર કહેવા માત્ર છે, સત્ય નથી. આ રીતે નય દ્વારા આચાર્ય ભગવાન એમ સમજાવે છે કે આત્મા અને શરીર ત્રિકાળ જુદા જ છે, એ ક્યારેય એક હતા નહીં અને ક્યારેય એક હશે પણ નહીં, વર્તમાનમાં પણ એ એક નથી. આવા નયની પેલા અપ્રતિબુદ્ધને, મિથ્યા દ્રષ્ટિને ખબર નથી, એટલે એને આ નય અહીંયા કુંકુંદાચાર્ય ભગવાને 27મી ગાથા દ્વારા એને સમજાવ્યો, એને જણાવ્યો. એટલે એનો અર્થ એમ થયો કે જે કથન છે કે શરીર અને આત્મા એક જ છે અને એક જ હોય તો જ એ તીર્થંકર ભગવાનની સ્તુતિ સંભવે, એ કથન તો એ વ્યવહાર નયે જ છે. માટે વ્યવહાર નયે જ શરીરના સ્તવનથી આત્માનું સ્તવન બને છે. ભાવાર્થમાં પણ એ વાત કહી પંડિતજીએ કે વ્યવહાર નય તો આત્મા અને શરીરને એક કહે અને નિશ્ચયને ભિન્ન કહે છે. તેથી વ્યવહાર નય શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન માનવામાં આવે છે. જે સ્તવન કરવામાં આવ્યું જેમાં તીર્થંકર ભગવાનના શરીરનું વર્ણન કરી અને એમના સ્વરૂપનું વર્ણન કરીને જે રીતે એમના ગુણગાન ગાવામાં આવ્યા, તો એમાં એ ગુણગાન દ્વારા એ તીર્થંકર ભગવાનનું સ્તવન કરવામાં આવ્યું છે એવું વ્યવહાર નહીં કહી શકાય. એટલે અહીંયા પંડિતજીએ પણ એમ જણાવ્યું કે તેથી વ્યવહાર નહીં શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન માનવામાં આવે છે. અને હવે આ જ વાત જે છે એને અહીંયા 28મી ગાથામાં આગળ કહે છે કે ઇદમ અન્યત જીવાદેહમ ઉદ્ગલમયમ સ્તુત્વા મુનિ મન્યતે ખલુ સંસ્તુતો વંદિતો મયા કેવલી ભગવાન. આપણે 28મી ગાથા લઈએ.
જીવથી જુદા ઉદ્ગલમય
28મી ગાથાના અર્થમાં કહે છે કે જીવાત અન્યત જીવથી ભિન્ન જીવથી જુદું ઇદમ પુદ્ગલમયમ દેહમ આ પુદ્ગલમય દેહની સ્તુત્વા સ્તુતિ કરીને મુનિહિ એટલે મુનિઓ સાધુ મન્ય તે ખલું એમ માને છે કે મયા મેં કેવલી ભગવાન કેવળી ભગવાનની સ્તુત સ્તુતિ કરી વંદના કરી મુનિ શું કહે છે કે જીવથી ભિન્ન પુદ્ગળમય દેહની સ્તુતિ કરીને અમે કેવળી ભગવાનની સ્તુતિ કરી એમ વ્યવહારથી માને છે નિશ્ચયથી તો શરીર અને આત્મા જુદા છે તે છતાંય કેવળી ભગવાનની સ્તુતિ જ્યારે કરવામાં આવે છે તો એ સ્તુતિ એમના બાહ્ય સ્વરૂપની દ્રષ્ટિથી કરવામાં આવે છે બાહ્ય સ્વરૂપ જેવું છે એની સ્તુતિ કરવામાં આવી છે અને એમ મુનિઓ સ્તુતિ કરે છે તો ત્યાં એ એમ કહે છે કે અમે કેવળી ભગવાનની સ્તુતિ કરી આ વ્યવહારનયનું કથન છે અને વ્યવહારથી સ્તુતિ થાય છે વ્યવહારથી એ રીતે સ્તુતિને વંદન થાય છે એની સ્પષ્ટતા કરતા ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે જેમ પરમાર્થથી શ્વેતપણું સુવર્ણનો સ્વભાવ નહીં હોવા છતાં પણ ચાંદીનો ગુણ જે શ્વેતપણું તેના નામથી સુવર્ણનું શ્વેત સુવર્ણ એવું નામ કહેવામાં આવે છે જો સોનું અને ચાંદી એ બંનેને ગાળીને ભેગા કરવામાં આવે પછી આપણે એને કહીએ છીએ કે શ્વેત સુવર્ણ સફેદ સોનું કહેવામાં આવે છે ને હવે એમાં ખરેખર તો સોનું સફેદ હોઈ શકે જ નહીં સુવર્ણમાં એવો સફેદ હોવાનો કોઈ ગુણ છે જ નહીં એનું એવું પરિણમન સફેદ રૂપે થતું નથી એનો સ્વભાવ સફેદ રૂપ નથી એનો સ્વભાવ તો પીળાપણાનો જ છે એટલે ખરેખર તો એટલે પરમાર્થથી તો એ શ્વેતપણું એ સુવર્ણનો સ્વભાવ નથી સાચી રીતે જોવા જઈએ તો એ શ્વેતપણું એ સુવર્ણનો સ્વભાવ નથી છતાં પણ એ ચાંદીનો ગુણ છે શ્વેતપણું તેના નામથી સુવર્ણનું શ્વેત સુવર્ણ એવું નામ કહેવામાં આવે છે કેમ કે એ બંને ભેગા કરવામાં આવ્યા છે ને એટલે શ્વેતપણું સુવર્ણનું નથી ચાંદીનું છે છતાં પણ સુવર્ણને એમ કહેવામાં આવે કે શ્વેત સુવર્ણ એવું નામ કહેવામાં આવે છે તે વ્યવહાર માત્રથી જ કહેવામાં આવે છે એ વ્યવહાર માત્રથી જ કહેવામાં આવે છે તેવી રીતે પરમાર્થથી શુક્લ રક્તપણું એટલે બાહ્ય ગુણોની વાત કરી છે તીર્થંકર ભગવાનના શરીરના જે ગુણો છે એની વાત કરીને કહે છે કે પરમાર્થથી શુક્લ રક્તપણું તીર્થંકર કેવળી પુરુષનો સ્વભાવ નહીં હોવા છતાં તીર્થંકર અને કેવળી ભગવાનનો એ સ્વભાવ નથી એવો કોઈ એ તો ભગવાન આત્મા છે એમને તો ચાર ઘાતી કર્મોનો નાશ કર્યો છે અને પોતે પોતાના સ્વરૂપમાં આનંદમાં બિરાજી રહ્યા છે એમને હવે શરીરથી જાણવું પણ થતું નથી શરીર દ્વારા કંઈ કરવું પણ થતું નથી એમને તો હવે કવળ આહાર પણ નથી એટલે કે કોળિયાનો આહાર પણ નથી આહાર નથી એવો નિહાર નથી કંઈ નથી અને એમનું શરીર જે દેખાય છે એ શ્વેત શરીર દેખાય છે પરમૌદારિક શરીર છે એ બધું પૂતગળ છે એ સાથે હવે પ્રભુને કંઈ નથી કોઈ વ્યવહાર રહ્યો નથી માત્ર નામ કર્મ હજી છે એટલે પ્રભુ એમનો આત્મા એ શરીર સાથે રહ્યો છે અને એ ચાર અઘાતી કર્મો હવે એ ખરી જશે એટલે તીર્થંકર ભગવાન કેવળી ભગવાન તો એક સમયમાં ત્યાંથી નીકળી અને સિદ્ધશિલા ઉપર બિરાજી જવાના છે. આ પરમાર્થથી આમ જ છે. છતાં પણ અહીંયા જે વાત જણાવી છે એ જણાવતા સ્પષ્ટતા કરતા કહે છે કે પરમાર્થથી શુક્લ રક્તપણું તીર્થંકર કેવળી પુરુષનો સ્વભાવ નહીં હોવા છતાં પણ શરીરના ગુણો જે શુક્લ રક્તપણું વગેરે તેમના સ્તવનથી તીર્થંકર કેવળી પુરુષનું શુક્લ રક્ત તીર્થંકર કેવળી પુરુષ એમ સ્તવન કરવામાં આવે એવું સ્તવન કરવામાં આવે છે. પણ તે શું છે? તે વ્યવહાર માત્રથી જ કરવામાં આવે છે. પરમાર્થથી જે વાત છે એ તો એમ જ રહે છે. એટલે કહે છે કે પરંતુ નિશ્ચયને શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું જ નથી. નિશ્ચય નહીંથી તો કંઈ શરીરનું સ્તવન કરવાથી કેવળી ભગવાનના આત્માનું સ્તવન થતું નથી. નિશ્ચય નહીંથી તો એ શરીરનું સ્તવન એ આત્માનું સ્તવન થતું નથી. ભાવાર્થમાં કહે છે પંડિતજી સ્પષ્ટતા કરતા કે અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહાર નહીં તો અસત્યાર્થ કયો છે અને શરીર જળ છે, તો વ્યવહારના આશરે જળની સ્તુતિનું શું ફળ છે? અહીંયા એમ કહ્યું ને ઉપર કે નિશ્ચયથી તો એ સ્તવન બનતું નથી અને એ તો માત્ર વ્યવહારથી જ સ્તવન બને છે. તો અહીંયા પ્રશ્ન થાય છે કે વ્યવહાર નહીં તો અસત્યાર્થ છે. તો પછી અસત્યાર્થ વ્યવહાર નહીં છે તો પછી એ વ્યવહારથી જે સ્તવન કરવામાં આવ્યું એનું ફળ શું? એનો શું મતલબ? એનો અર્થ શું? એમ કહ્યું ને કે નિશ્ચયથી એ સ્તવન નથી પણ વ્યવહારથી એ સ્તવન બને છે એમ કરીને અહીંયા વ્યવહારને સ્થાપ્યો, વ્યવહારને પ્રસ્થાપિત કરો કે એ સ્તવન જે કરવામાં આવે છે એ વ્યવહારથી કરવામાં આવ્યું છે. શરીરના સ્તવન દ્વારા એ કેવળી ભગવાનનું સ્તવન કરવામાં આવ્યું એ વ્યવહારથી કરવામાં આવ્યું. નિશ્ચય નહીંથી તો નથી થતું પણ એમ કરીને વ્યવહારથી કરવામાં આવે છે એમ કરીને વ્યવહારને જે સ્થાપ્યો તો પછી અહીંયા એક પ્રશ્ન થાય કે વ્યવહારને તો તમે અસત્યાર્થ કહ્યો હતો ને, તો પછી એવા સ્તવનનો અર્થ શું? એવી સ્તુતિનું ફળ શું? એ કરવાનો કોઈ મતલબ છે? એમ અહીંયા પ્રશ્ન કર્યો કે અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહારને તો અસત્યાર્થ કયો છે અને શરીર જળ છે, તો વ્યવહારના આશ્રયે જળની સ્તુતિનું શું ફળ છે? તેનો ઉત્તર અહીંયા આપ્યો છે. કહે છે કે વ્યવહારને સર્વથા અસત્યાર્થ નથી, વ્યવહારને છે જ નહીં એમ નથી, વ્યવહારને નિશ્ચય નહીંને પ્રધાન કરીને અસત્યાર્થ કયો છે. નિશ્ચય નહીંને મુખ્ય કરીને જ્યારે કહેવામાં આવે ત્યારે વ્યવહાર નહીંને ગૌણ કરવામાં આવ્યો છે અને એમ કરીને એને ત્યાં અસત્યાર્થ કહેવામાં આવ્યો છે. એટલે સર્વથા એનું અસ્તિત્વ જ નથી એમ નથી, એટલે વ્યવહારને સર્વથા અસત્યાર્થ નથી, નિશ્ચય નહીંને પ્રધાન કરીને અસત્યાર્થ કહ્યો છે. બીજી વાત પણ કહે છે સાથે કે વળી છદ્મસ્તને જે હજી સાધક અવસ્થામાં છે તેને જ્યાં સુધી એને પૂર્ણતા પ્રાપ્ત નથી કરી ત્યાં સુધી એવા છદ્મસ્તને સાધક અવસ્થામાં પોતાનો પરનો આત્મા સાક્ષાત દેખાતો નથી. પોતાનું નિજ સ્વરૂપ અને પરનો આત્મા એને ઇન્દ્રિયો દ્વારા જણાતો નથી. જે ઇન્દ્રિય દ્વારા જણાય છે તે તો શરીર દેખાય છે. અહીંયા પરનો કહેતા તીર્થંકર ભગવાનની વાત લેવી છે ને, એટલે તીર્થંકર ભગવાન પણ પર છે, તો એ પરનો આત્મા તો કંઈ પ્રત્યક્ષ તો જણાતો નથી. જે જણાય છે તે ઇન્દ્રિય દ્વારા તો શરીર જણાય છે, એટલે એમને એમનું દર્શન એ તીર્થંકર ભગવાનના બાહ્ય સ્વરૂપનું દર્શન છે, એ દર્શન એમને ઉપકારી થાય છે. કઈ રીતે ઉપકારી થાય છે? તો કે એમની શાંત મુદ્રા છે, એ શાંત રૂપ છે, એ શાંત ભાવનું દર્શન થાય છે અને એવું શાંત ભાવનું દર્શન જાણીને એમની સ્તુતિ કરે છે તો એને પોતાને પણ શાંત ભાવ થાય છે. એટલે અહીંયા કહે છે કે વળી છદ્મસ્થને પોતાનો પરનો આત્મા સાક્ષાત દેખાતો નથી, શરીર દેખાય છે. તેની શાંતરૂપ મુદ્રાને દેખી પોતાને પણ શાંત ભાવ થાય છે. આવો ઉપકાર જાણી શરીરના આશ્રયે પણ સ્તુતિ કરે છે. એ દર્શન દ્વારા જે શાંતિનો અનુભવ એને થાય છે, એટલે એવા ઉપકારને જાણીને એવા બાહ્ય સ્વરૂપ શરીરના આશ્રય બાહ્ય સ્વરૂપના આશ્રયે એ સ્તુતિ કરે છે, એટલે શરીરની સ્તુતિ કરે છે. તથા શાંત મુદ્રા દેખી અંતરંગમાં વિતરાગ ભાવનો નિશ્ચય થાય છે, એટલે કે નિર્ણય થાય છે. વિતરાગી ભાવનો એને અંતરમાં નિર્ણય થાય છે, નિશ્ચય થાય છે, એ પણ ઉપકાર છે. એટલા માટે આવી સ્તુતિ કરવામાં આવે છે. એટલે જે વ્યવહાર છે, છતાં પણ એ વ્યવહારને અહીંયા સ્થાપિત કર્યું કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના શરીરની સ્તુતિ કરવામાં આવે છે. એ દ્વારા એક તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની જ સ્તુતિ છે એમ વ્યવહારથી કહેવામાં આવે, અને એ વ્યવહારથી સ્તુતિ છે તો એ સ્તુતિ પણ જીવ જ્યારે છદ્મસ્થ અવસ્થામાં છે ત્યારે એને એ શાંતિ આપનારી થાય છે, અને એ દ્વારા એને વિતરાગી પરમેશ્વરનું સ્વરૂપ ખ્યાલમાં આવે છે, એનો નિર્ણય થાય છે. કઈ રીતે નિર્ણય થાય છે? તો કે એ દર્શન કરતા એમની શાંત મુદ્રા દેખીને અંતરમાં એને એવા જે દ્રવ્ય સુખ દ્વારા જે અભ્યાસ કર્યો છે, ભણ્યો છે, અને જે સ્વરૂપની માહિતી છે એ વિશેનો એને નિર્ણય થાય છે કે પ્રભુનું સ્વરૂપ આવું જ હોય. અને એમ કરી અને એ દ્વારા એને ખરેખર તો પોતાના નિજ સ્વરૂપ વિશે ખ્યાલ આવે છે કે આવું જ શાંત શુદ્ધ નિર્મળ સ્વરૂપ નિજ આત્માનું પણ છે, વસ્તુનું સ્વરૂપ પણ એમ જ છે. કેવી રીતે છે? તો કે જ્યારે એ છદ્મસ્થ અવસ્થામાં છે, સાધક અવસ્થામાં છે, ત્યારે એ નિશ્ચયથી તો પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરી ચૂક્યો છે અને સાધક અવસ્થામાં છે એવો સમ્યક દ્રષ્ટિ સાચો સાધક એને એવો ભાવ આવ્યા વિના રહેતો જ નથી. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને એને એવો શુભ ભાવ આવ્યા વિના રહેતો જ નથી. એને એવો શુભ ભાવ આવે જ છે. પ્રભુના દર્શનથી એને એવો સ્તુતિનો ભાવ આવે છે કે પ્રભુ તમે આવા છો, પ્રભુ તમે આવા છો, એવો સ્તુતિનો ભાવ એને આવે છે. કેમ કે પૂર્ણતા હજી પ્રગટ નથી કરી, અને જેમણે પૂર્ણતા પ્રગટ કરી છે તો એમના એ ગુણ ગાય છે, ત્યારે એ મુદ્રા એ સ્વરૂપ એના દર્શન કરી અને એની સ્તુતિનો ભાવ એને આવે છે. એવું સહજ સ્વરૂપ છે, પોતે પોતાના આત્મામાં સ્થિર થઈ જશે અને પોતે પૂર્ણ થશે પછી એવો કોઈ સ્તુતિનો ભાવ આવશે નહીં. બીજી રીતે કહીએ તો છઠ્ઠા ગુણસ્થાન સુધી વંદવંદક ભાવ હોય છે. છઠ્ઠા ગુણસ્થાન સુધી, સાતમા ગુણસ્થાને પોતે પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં છે, પછી પરને વંદન કરવાનો ભાવ ત્યાં હોતો નથી, પોતે પોતાના નિજ સ્વરૂપમાં જ હોય છે. અને પછી તો શ્રેણી ચડે છે, એટલે આઠમું, નવમું, દસમું, બારમું, તેરમું, ચૌદમું, આ બધા ગુણસ્થાનમાં ક્યાંય પછી વંદવંદક ભાવ હોતો નથી કે એ પરને વંદન કરે એવો ભાવ હોતો નથી. પણ છઠ્ઠા ગુણસ્થાન સુધી એવા ભાવ વંદન કરવાના હોય છે, સ્તુતિના એવા ભાવ હોય છે. કેમ કે બારમાં હોય ત્યારે એને શુભ ભાવ આવે છે, અને એવો શુભ ભાવ આવ્યા વિના રહેતો નથી. હવે અહીંયા એ ઉપરની વાતને ગાથાથી કહે છે, ખરી. અને અહીંયા 29મી ગાથા કુમકુંદાચાર્ય ભગવાને કહી છે. અહીંયા 29મી ગાથામાં એ આગળ વાત કરે છે કે તન્નિશ્ચય ન યુજ્યતે ન શરીર ગુણાહી ભવંતી કેવલીન કેવલી ગુણાન स्तौति यः स्वतत्त्व केवलिनं स्तौति। 29वीं गाथा अपने गुजराती में लई है। અહીંયા આગળ વાત કરતા કહે છે 29મી ગાથાના અર્થમાં કે તે સ્તવન તત તે સ્તવન તે સ્તવનની વાત ચાલી રહી છે એને અંગે કહે છે કે નિશ્ચય નિશ્ચયમાં ન પૂજ્યતે યોગ્ય નથી હિ કારણ કે શરીર ગુણા શરીરના ગુણો કેવલી ન કેવળીના ન ભવંતી નથી જે કેવલી ગુણાન કેવળીના ગુણોની સ્તોતિ સ્તુતિ કરે છે સ તે તત્વમ પરમાર્થથી કેવલીનમ કેવળીની સ્તુતિ સ્તુતિ કરે છે। શું કહે છે કે તે સ્તવન નિશ્ચયમાં યોગ્ય નથી। નિશ્ચયથી જોવા જઈએ તો તે સ્તવન બરાબર નથી કારણ કે શરીરના ગુણો એટલે કેવળી ભગવાનના શરીરના ગુણો એ કેવળીના નથી। ભગવાન આત્મા કેવળી ભગવાનનો આત્મા એના એ ગુણો નથી। જે કેવળીના ગુણોની સ્તુતિ કરે છે તે પરમાર્થથી કેવળીની સ્તુતિ કરે છે। એટલે શરીરના ગુણો જે છે એ ખરેખર કેવળીના ગુણો નથી એટલે એ સ્તુતિ જે છે એ સ્તવન જે છે એ નિશ્ચયથી યોગ્ય નથી। અને કેવળીના ગુણોની સ્તુતિ કરે એટલે ભગવાનનું જે સ્વરૂપ જે છે આત્માનું સ્વરૂપ એ આત્માની સ્તુતિ કરે તો એ કેવળીની સ્તુતિ છે। જે કેવળીના ગુણોની સ્તુતિ કરે છે તે પરમાર્થથી કેવળીની સ્તુતિ છે। આત્માની સ્તુતિ એટલે અહીંયા કહેવાનો આશય એ છે કે જે શુદ્ધ આત્માની સ્તુતિ કરે છે એ જ ખરેખર કેવળીની સ્તુતિ છે। શુદ્ધ આત્માનું જે સ્વરૂપ છે એટલે નિજ સ્વરૂપ પોતાનું સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ છે એની સ્તુતિ જે કરે છે તો એમાં એ કેવળીની સ્તુતિ સમાય છે। કેવળી ભગવાનનું સ્વરૂપ શુદ્ધ છે નિર્મળ છે અને એવા એ શુદ્ધ આત્માની સ્તુતિ કરે છે એ પરમાર્થથી એ કેવળીની સ્તુતિ છે। ટીકામાં અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે જેમ ચાંદીનો ગુણ જે સફેદપણું તેનો સુવર્ણમાં અભાવ છે માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું। પેલા અગાઉ કહ્યું ને ગાથામાં કે સફેદ સોનું શ્વેત સુવર્ણ એમ જે કહ્યું ત્યારે એને અહીંયા વધારે સ્પષ્ટ કરતા કહે છે કે એવું સફેદ સુવર્ણ એમ એ સોનાનું નામ નથી બનતું। જેમ ચાંદીનો ગુણ સફેદપણું છે એ ચાંદી અને સોનાને મિક્સ કરવામાં આવ્યા છે મેળવી દેવામાં આવ્યા છે અને એક પિંડ બન્યો છે તો એને એમ કહેવામાં આવ્યું કે શ્વેત સોનું। પણ એ શ્વેતપણું તો ચાંદીનું છે એટલે અહીંયા એની વધારે સ્પષ્ટતા કરતા મૃત્યુચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે જેમ ચાંદીનો ગુણ જે સફેદપણું તેનો સુવર્ણમાં અભાવ છે જ નહીં માટે એ નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું। સફેદ સોનું શ્વેત સોનું એવું સોનાનું નામ નથી બનતું નિશ્ચયથી એવું નામ નથી બનતું। એ તો પિંડ હતો એટલે એ કહેવામાં આવ્યું એ કહેવા માત્ર છે વ્યવહાર છે એ નિશ્ચય નથી। નિશ્ચય તો શું છે નિશ્ચયમાં તો એ સુવર્ણ અને એ ચાંદી એ બંને જુદા જ રહ્યા છે અને એના ગુણો આમાં કંઈ જતા નથી। એ પિંડમાં ભલે એ દેખાય વ્યવહારથી પણ સોનું તો સોના રૂપે જ છે એટલે સોનાનું નામ એમ બનતું નથી કે સફેદપણું એ સોનાના નામમાં બેસતું નથી। સુવર્ણના ગુણ જે પીળાશ છે પીળાપણું છે વગેરે જે છે તેમના નામથી જ સુવર્ણનું નામ થાય છે તેવી રીતે શરીરના ગુણો જે શુક્લ રક્ત પણ વગેરે તેમનો તીર્થંકર કેવળી પુરુષમાં અભાવ છે, માટે નિશ્ચયથી શરીરના શુક્લ રક્તપણ વગેરે ગુણોનું સ્તવન કરવાથી તીર્થંકર કેવળી પુરુષનું સ્તવન નથી થતું. જે ગુણોનો એમનામાં અભાવ છે એ દ્વારા એમનું સ્તવન કઈ રીતે થાય? તીર્થંકર ભગવાન એટલે જેમણે ચાર ઘાતી કર્મોનો નાશ કરીને પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરીને બિરાજી ગયા છે એવા આત્માની વાત છે. એવા એ આત્માનું સ્તવન એમની સાથે રહેલા શરીરના સ્તવન દ્વારા નથી થતું, નિશ્ચય તો એવો છે. વ્યવહારથી ભલે એવું સ્તવન કરવામાં આવે છે, એવો વ્યવહાર છે, અને એવો વ્યવહાર એટલે એવો શુભ ભાવ છદ્મસ્તને આવ્યા વિના રહેતો નથી. છતાં પણ નિશ્ચયથી જો જોવા જઈએ તો એવું સ્તવન, શરીરનું સ્તવન એ દ્વારા તીર્થંકર ભગવાનનું સ્તવન નથી થતું. તો પછી તીર્થંકર ભગવાનનું સ્તવન કેવી રીતે થાય છે, નિશ્ચયથી કેવી રીતે થાય છે? તો કહે છે કે તીર્થંકર કેવળી પુરુષના ગુણોનું સ્તવન કરવાથી જ તીર્થંકર કેવળી પુરુષનું સ્તવન થાય છે. તીર્થંકર કેવળી પુરુષના ગુણોનું એટલે શુદ્ધ આત્માનું સ્તવન કરવાથી જ, કેમકે એમને તો હવે શુદ્ધતા પ્રગટ કરી છે એટલે એનું સ્તવન કરવાથી એ તીર્થંકર કેવળી પુરુષનું સ્તવન થાય છે. હવે શિષ્યનો અહીંયા એક પ્રશ્ન છે કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે, તેથી શરીરના સ્તવનથી આત્માનું સ્તવન નિશ્ચય કેમ યુક્ત નથી? તમે એમ કહ્યું ને કે વ્યવહારથી છે તો નિશ્ચયથી કેમ નહીં? શરીરનું સ્તવન કરતા એ તીર્થંકર ભગવાન કેવળી ભગવાનનું સ્તવન એ વ્યવહારથી છે એમ તમે કહ્યું તો એ નિશ્ચયથી કેમ નહીં? કેમકે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે, તો પછી એવા શરીરનું સ્તવન કરતા એ નિશ્ચયથી આત્માનું સ્તવન થવું જોઈએ કે નહીં? શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે, તેથી શરીરના સ્તવનથી આત્માનું સ્તવન નિશ્ચય થવું જોઈએ, તો એ કેમ નથી, નિશ્ચય કેમ એ યુક્ત નથી? એવા પ્રશ્નના ઉત્તર રૂપે દ્રષ્ટાંત સહિત અહીંયા 30મી ગાથા કહે છે. જો આખો વિષય જે રીતે લીધો છે અને જે રીતે આગળ વાત ચાલી રહી છે એમાં આપણે ઘણું સમજવાનું છે. આમાં નિશ્ચય અને વ્યવહારની વાત કરી દીધી છે અને નિશ્ચયના સ્થાનમાં જે મહત્વ છે એ એનું એમ જ રહે છે, અને છતાં એ વ્યવહાર પ્રસ્થાપિત થાય છે અને એવો વ્યવહાર નિશ્ચય માર્ગમાં આવે છે એ વાત અહીંયા સમજાવવી છે. નિશ્ચયથી જે મોક્ષ માર્ગ છે તે જ સાચો મોક્ષ માર્ગ છે, અને એવા મોક્ષ માર્ગમાં વ્યવહાર જે છે એ શુભભાવ રૂપે એનું જે સ્થાન છે એ અહીંયા દર્શાવ્યું છે કે એવો શુભભાવ આવે છે, એવો વ્યવહાર હોય છે. પણ તેથી કરીને એ કઈ વ્યવહાર છે તે આદરણીય આશ્રય કરવા લાયક બની જતો નથી. માર્ગ તો નિશ્ચયથી જે છે તે જ માર્ગ છે, વ્યવહારને પ્રસ્થાપિત કર્યો કેમ કે એવો વ્યવહાર હોય છે, પણ એનો અર્થ એમ નથી થતો કે એવા વ્યવહાર દ્વારા એ મોક્ષ માર્ગ બને છે. એ વાતને અહીંયા આખી સમજાવી છે. આ ચાર ગાથા આપણે એક સાથે એટલા માટે લીધી છે કે એક પછી એક એ આવે છે ક્રમમાં, અને આખી વાત આપણને સ્તુતિની વાત, સ્તવનની વાત દ્વારા આચાર્ય ભગવાને આપણને નિશ્ચય અને વ્યવહાર સમજાવ્યા છે, અને નિશ્ચય વ્યવહારનું મોક્ષ માર્ગમાં કઈ રીતે સ્થાન છે એ બધું સ્પષ્ટ કર્યું છે. આ ગાથાઓ તે અમસ્તી નથી કહી, અને આપણે ચારે ચાર ગાથા આજે એક જ દિવસમાં સાથે લઈ રહ્યા છીએ એનું પણ કારણ એ જ છે કે આખો ક્રમ સમજાય કે એક પછી એક કઈ રીતે વાત કરે છે. હવે અહીંયા શિષ્યનો આવો પ્રશ્ન આવ્યો કે શરીરનો અધિષ્ઠાતા આત્મા છે, તો પછી એ શરીરના સ્તવનથી આત્માનું સ્તવન નિશ્ચય કેમ યુક્ત નથી? અને એવા પ્રશ્નના ઉત્તર રૂપે અહીંયા દ્રષ્ટાંત સહિત 30મી ગાથા કુંકુંદાચાર્ય ભગવાન કહે છે. નગરે વર્ણિતે યથા નાપી રાગનો વર્ણના કૃતા ભવતી. देह गुणे स्तुयमाने न केवली गुणा स्तुता भवंती। 30वीं गाथा अपने लिए।
वर्णन करे नगरी तनु नहीं खाय वर्णन रूपनु कीते शरीर गुणनी स्तुति नहीं स्तवन केवली गुणनु।
અહીંયા બહુ સુંદર ઉદાહરણ દ્વારા આચાર્ય ભગવાન સમજાવે છે કે ગાથાના અર્થમાં કહે છે કે યથા એટલે જેમ નગરે નગરનું વર્ણિતે અપી એટલે વર્ણન કરવા છતાં રાજન વર્ણના રાજાનું વર્ણન ન કૃતા ભવતી થતું નથી કરાતું નથી તેમ દેહ ગુણે સ્તુયમાને દેહના ગુણનું સ્તવન કરતા કેવલી ગુણા કેવલીના ગુણોનું સ્તુતાહ ન ભવંતી સ્તવન થતું નથી। જેમ નગરનું જે નગરનો રાજા છે એ નગરનું વર્ણન કરવામાં આવે તો કંઈ રાજાનું વર્ણન થતું નથી। નગરનું વર્ણન કરવામાં આવે કે આ નગરનો રાજા તો એ નગરનું બધું વર્ણન કરીએ તે વર્ણન કરવાથી કે રાજાનું વર્ણન થતું નથી। તેવી રીતે દેહનું વર્ણન કરવાથી કંઈ કેવળી ભગવાનના ગુણોનું વર્ણન થતું નથી એમનું સ્તવન થતું નથી। આ વાત કરી અને એમાં ટીકામાં એક શ્લોક મૂક્યો છે અમૃતચંદ્રાચાર્ય ભગવાને। આ 30મી ગાથાની ટીકા લખતા આ વાત તો બરાબર છે એ તો સમજાવી પણ એની અંદર એમણે એક શ્લોક વધારામાં મૂક્યો છે અને આપણે એ શ્લોક લઈએ અને આગળ ટીકા સમજીએ। 25મો શ્લોક મૂક્યો છે 25મો કળશ। 25મા કળશમાં શું કહે છે કે પ્રાકાર કવલિત અંબરમ ઉપવન રાજી નિગીર્ણ ભૂમિતલમ પીબતીવ હી નગરમ ઇદમ પરિખાવ લયન પાતાલમ। એનો અર્થ છે કે આ નગર એવું છે કે જેણે ઇદમ નગરમ હી આ નગર એવું છે કે જેણે પ્રાકાર કવલિત અંબરમ એટલે કોટ વડે આકાશને ઘસ્યું છે અર્થાંત તેનો ગઢ બહુ ઊંચો છે। ઉપવન રાજી નિગીર્ણ ભૂમિતળમ બગીચાઓની પંક્તિઓથી જે ભૂમિતળને ગળી ગયું છે અર્થાંત ચારે તરફ બગીચાઓથી પૃથ્વી ઢંકાઈ ગઈ છે અને પરી ખાવલયન પાતાલમ પીબતી ઈવ એટલે કોટની ચારે તરફ ખાઈના ઘેરાથી જાણે કે પાતાળને પી રહ્યું છે અર્થાંત ખાઈ બહુ ઊંડી છે। આ નગરનું વર્ણન અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને કર્યું। 30મી ગાથાની અંદર કુંદકુંદાચાર્ય ભગવાને એમ કહ્યું કે નગરનું વર્ણન કરવાથી એ રાજાનું સ્તવન થતું નથી રાજાનું વર્ણન થતું નથી તો અહીંયા નગરનું વર્ણન કરીને અમૃતચંદ્રાચાર્ય ભગવાન આપણને ટીકામાં સમજાવે છે કે આવું વર્ણન આપણે જો કરીએ નગરનું વર્ણન એવું કરીએ કે કોટ વડે આકાશને એને આંબી લીધું છે એટલે કે ગઢ બહુ ઊંચો છે અને ઉપવન બગીચાઓથી જે ભૂમિને ગળી ગયું છે એટલે કે ચારે તરફ બગીચાઓ છે બગીચાઓથી પૃથ્વી ઢંકાઈ ગઈ છે અને એના કોટની ચારે તરફ ખાઈ એટલી ઊંડી છે કે જાણે એ પાતાળમાં પહોંચી ગઈ હોય એટલે એ પાતાળને પી ગઈ છે। આવું જો નગરનું વર્ણન કરવામાં આવે તો પણ કંઈ રાજાનું વર્ણન થાય છે? અમૃતચંદ્રાચાર્ય ભગવાન આપણને એમ સમજાવે છે કે આવું વર્ણન આપણે લઈએ તો પણ કે આ પ્રમાણે આ નગરનું વર્ણન કરવા છતાં તેનાથી રાજાનું વર્ણન થતું નથી ગમે તેવું વર્ણન કરીએ છતાં પણ। કારણ કે જો કે રાજા તેનો અધિષ્ઠાતા છે તો પણ કોટ બાગ ખાઈ આદિવાળો રાજા નથી. પેલું અધિષ્ઠાતા કહ્યું ને, શિષ્યે પ્રશ્ન શું પૂછ્યો, તો પ્રશ્ન એવો કર્યો એણે કે જીવ છે તે શરીરનો અધિષ્ઠાતા છે, આત્મા છે તે શરીરનો અધિષ્ઠાતા છે, તો પછી એ શરીરનું વર્ણન કરતા એ આત્માનું વર્ણન કેમ નથી થઈ જતું, તીર્થંકરનું વર્ણન કેમ થતું નથી, એમ એને પ્રશ્ન કર્યો. એટલે નિશ્ચયથી કેમ થતું નથી, પેલું વ્યવહારથી કહ્યું હતું, પ્રશ્નમાં એમ કહ્યું એણે કે વ્યવહારથી તમે કહો છો, પણ અમને એને એમાં એ નિશ્ચયથી કેમ થતું નથી એવો પ્રશ્ન થતો હતો. એમાં અધિષ્ઠાતા કહી અને એને વાત કરી હતી કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે, તેથી શરીરના સ્તવનથી આત્માનું સ્તવન નિશ્ચય કેમ યુક્ત નથી. તો એનો જવાબ અહીંયા આપ્યો કે રાજા છે એ નગરનો અધિષ્ઠાતા છે ને, તો પછી નગરનું વર્ણન કરવામાં આવે, ગમે તેવું સારું વર્ણન કરવામાં આવે, તો એથી કંઈ કે રાજાનું વર્ણન થતું નથી. કેમ કે રાજા એ કંઈ કોટ રૂપે કે એના બાગ રૂપે કે એની ખાઈ રૂપે છે જ નહીં, રાજામાં એ વસ્તુ છે જ નહીં. એટલે રાજા ભલે એ નગરનો અધિષ્ઠાતા છે, તે છતાં એવું નગરનું વર્ણન કરવાથી રાજાનું વર્ણન થતું નથી, રાજા વિશેની જાણકારી મળતી નથી, રાજાનું સ્તવન પણ થતું નથી. એ રીતે શરીરનું સ્તવન કરવાથી તીર્થંકરનું સ્તવન થતું નથી. અને એનો પણ પછી આગળ એક શ્લોક કહે છે, અહીંયા 26મો શ્લોક કહે છે. એ રીતે અહીંયા એમણે અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં પણ એ વાત, જે કુંદકુંદાચાર્ય ભગવાન કહેવા માંગતા હતા, એ વાતને અહીંયા સિદ્ધ કરી કે એ રીતે શરીરનું વર્ણન કરતા નિશ્ચયથી તીર્થંકર ભગવાનનું સ્તવન થતું નથી. છતાં પણ વાત એ વ્યવહારથી જે છે, એ વાત અગાઉ જે 28-29માં વાત કરવામાં આવી એ પ્રમાણે એવા સ્તવન કરવામાં આવે છે, અને એવો સ્તવન કરવાનો ભાવ જે છદ્મસ્થ છે, કે જે મુનિ છે, જે હજી પૂર્ણતા એ પહોંચ્યો નથી, એવા સાધુ છે, એવા સાધક છે, એને એવો સ્વભાવ આવ્યા વગર રહેતો નથી. એટલે સ્વભાવ આવે છે તો એ વ્યવહારથી એ એમના સ્વરૂપનું વર્ણન અને એનું સ્તવન કરતા એમાં અંદરમાં ભાવ એવો છે કે એ તીર્થંકર ભગવાનનું સ્તવન કરી રહ્યા છે, અને એમ કરતા એમને એ શાંતિનો ભાવ ખ્યાલમાં આવે છે, એમને શાંતિ અનુભવાય છે. ભગવાનનું શાંત સ્વરૂપ, એમની શાંત મુદ્રા એને દેખીને એવા ભાવ થાય છે. પણ નિશ્ચયથી જોવા જઈએ તો એ સ્તવન કંઈ તીર્થંકરનું સ્તવન નથી. તીર્થંકરનું સ્વરૂપ નિશ્ચયથી જો એને જાણવું હોય અને એનું પછી સ્તવન કરવું હોય તો એ તીર્થંકરના ગુણનું સ્તવન, એટલે શુદ્ધ આત્માનું સ્તવન થાય તો જ એ સ્તવન થાય છે. અને હવે અહીંયા કહે છે કે તેવી રીતે શરીરનું સ્તવન કરે તીર્થંકરનું સ્તવન થતું નથી, તેનો પણ અહીંયા શ્લોક કહે છે. અને પછીથી આ શ્લોક પછીથી આગળ જે છે તે નિશ્ચયની વાત આવશે. તો અહીંયા આપણે જે સ્તવન કર્યું છે એ શ્લોક 26માં આપણે લઈએ. અહીંયા 26માં શ્લોકમાં કહે છે કે નિત્યમ વિકાર સુસ્થિત સર્વાંગ પૂર્વ સહજ લાવણ્યમ અક્ષોભમિવ સમુદ્રમ જિનેન્દ્ર રૂપમ પરમ જયતિ. 26માં કળશનો અર્થ શ્લોકાર્થમાં કહે છે કે જિનેન્દ્ર રૂપમ પરમ જયતિ, જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તે છે. કેવું છે તે? નિત્યમ અવિકાર સુસ્થિત સર્વાંગ, જેમાં સર્વ અંગ હંમેશા અવિકાર અને સુસ્થિત સારી રીતે સુખરૂપ સ્થિત છે. અપૂર્વ સહજ લાવણ્યમ, જેમાં જન્મથી જ અપૂર્વ અને સ્વાભાવિક લાવણ્ય છે, અર્થાત જે સર્વને પ્રિય લાગે છે, અને સમુદ્રમ ઇવ અક્ષોભમ, જે સમુદ્રની જેમ ક્ષોભ રહિત છે, ચળાચળ નથી. કેવું સ્તવન છે? કે જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તે છે, જેમાં સર્વ અંગ હંમેશા અવિકાર અને સુપ્તિત સારી રીતે સુખરૂપ સ્થિત છે. ભગવાનને કોઈ ખોડખા પણ હોય નહીં, ભગવાનને કોઈ રોગ હોય નહીં. ભગવાનને પરમ અવતારિક શરીર જન્મથી હોય, તીર્થંકર ભગવાનને, અને ખૂબ રૂપાળું શરીર હોય અને એમનું બળ પણ એવું જ હોય, સંસ્થાન પણ એવું જ હોય, એ વજ્ર સુખ નારાજ સંસ્થાન હોય, એટલે મજબૂત સંસ્થાન હોય વજ્ર જેવું, એમને કોઈ હરાવી શકે નહીં. એમનું બળ એવું હોય કે એમને કોઈ હરાવી શકે નહીં, એમને કોઈ મહાત કરી શકે નહીં, અને ક્યાંય કોઈ પણ પ્રકારે એમના શરીરમાં રોગ થઈ શકે જ નહીં. એક માન્યતા ચાલે છે ને શ્વેતાંબરમાં કે મહાવીર સ્વામી ભગવાનને પછી એમ કે ઝાડા થઈ ગયા, એવો રોગ થયો, ને એવું હોય નહીં. એ બધી વાત હોય નહીં, એ બધી કાલ્પનિક વાતો છે. પરમ અવતારિક શરીર લઈને પ્રભુ આવ્યા છે, એમનું કેવું ઉત્કૃષ્ટ પુણ્ય છે, અને એમાં પછી એમને એ બધી વાતો, વાત બરાબર છે નહીં, યોગ્ય નથી, દિગંબર માન્યતા પ્રમાણે એવું માનવામાં આવતું નથી. અને એ જ રીતે મહાવીર સ્વામી ભગવાનની બાબતમાં એમ કે ગર્ભ પહેલા ત્યાં બ્રાહ્મણ માતાના ગર્ભમાં હતો અને ત્યાંથી પછી ત્રિશલા માતાના ગર્ભમાં લાવવામાં આવ્યો, આ બધી વાતો જે છે ને એ પણ ન હોય. ભગવાનનું એવું પુણ્ય હોય, ઉત્કૃષ્ટ પુણ્ય હોય, એમને એવું બધું હોય નહીં. એમને પિતા જુદા હોય અને બીજા પાલક પિતા થાય એવું હોય નહીં. એ વાત બધી અસત્ય છે, એ કાલ્પનિક વાતો છે. ભગવાનને તો એવું પુણ્ય હોય છે કે જેમાં એ પુણ્યને લીધે થઈ અને તો બીજાઓ પણ સાતાનો અનુભવ કરે એવું પુણ્ય હોય છે, એ નિમિત્ત બને એવું પુણ્ય હોય, ને જે પ્રાપ્ત થાય છે એના નિમિત્તે બીજાઓને પણ શાંતિનો અનુભવ થાય. એમ ભગવાનના સમસરણમાં તમે બેઠા હો તો શાંતિ, શાંતિનો અનુભવ થાય, તમને આનંદનો અનુભવ થાય. અરે એમનો જન્મ થાય છે ત્યારે તો નરકના જીવો પણ સાતાનો અનુભવ કરે છે, એવું ભગવાનનું પુણ્ય હોય. ને એમાં બધી આ રોગની એમના શરીરમાં આ બધી વાતો છે ને, બધી કાલ્પનિક વાતો, એમના ગર્ભને ત્યાં લાગ્યો ને બધું હોય નહીં, એવું હોતું નથી. પ્રભુના પુણ્યની શું વાત કરવી. અને એ જે સ્વરૂપ જે છે એ એવું હોય છે કે જેને જોતા ઇન્દ્રો પણ ધરાતા નથી, એટલે પછી સ્વાભાવિક રીતે એવા સ્વરૂપ વિશે પણ સ્તવન થઈ જાય છે. કોને સ્તવન થઈ જાય છે? કે જેણે હજી પૂર્ણતા પ્રાપ્ત નથી કરી એવા છદ્મસ્થને એવું સ્તવન કરવાનું મન થાય, થાય ને થાય જ, કે કરે જ છે. આચાર્ય હું એવા સ્તવન કર્યા જ છે, પ્રભુના ગુણગાન એ રીતે ગાયા જ છે, ને એ દ્વારા એમના અંતરમાં તો એ જ ભાવ છે કે એ પોતે એવા તીર્થંકર ભગવાનનું સ્તવન કરી રહ્યા છે, કે એવી ભગવાનનું સ્તવન કરી રહ્યા છે. એટલે એવા જીનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તે છે. અને વાત એમ જ છે, જેમાં સર્વ અંગ હંમેશા અવિકાર, કોઈ વિકાર હોય નહીં, એકદમ બરાબર હોય અને એકદમ સુંદર હોય અને સુસ્થિત સારી રીતે સુખરૂપ હોય, કોઈ ખોડખાપણનો તો પ્રશ્ન જ નથી ઉપસ્થિત થતો, એવું કંઈ હોય જ નહીં. અને જેમાં જન્મથી અપૂર્વ અને સ્વાભાવિક લાવણ્ય છે, સૌને પ્રિય લાગે, જોઈને જ આનંદ થઈ જાય, ગમે, ત્યાંથી ખસવાનું મન ન થાય, એવું પ્રભુનું રૂપ હોય. એ બાળક તરીકે જ્યારે પ્રભુ રહ્યા છે એ અવસ્થામાં ત્યારે પણ એમ હોય, યુવાન હોય ત્યારે પણ એમ હોય, એ કેવળ જ્ઞાન પ્રગટ કરે ત્યારે પણ એમ હોય, પ્રભુનું સ્વરૂપ તો હંમેશા સૌને પ્રિય લાગે એવું જ હોય. ધન્ય છે જે અત્યારે સમસરણમાં બેસીને પ્રભુના દર્શન કરી રહ્યા છે અને એમની વાણી સાંભળી રહ્યા છે. પ્રભુની વાણી પણ એવી અદભુત હોય, શું વાત કરવી. જગતનું કોઈ સંગીત એવું ન હોય, કોઈ સંગીત એવું મધુર ન હોય, એવી મધુર વાણી હોય તીર્થંકર ભગવાનની વાણી, એવી મધુર હોય, એવું એ સ્વરૂપ હોય. એટલે એવા સ્વરૂપની અહીંયા વાત કરી છે કે અપૂર્વ અને સ્વાભાવિક લાવણ્ય છે, અર્થાંત જે સર્વને પ્રિય લાગે છે અને જે સમુદ્રની જેમ શોભ રહિત છે, ચળાચળ નથી, કોઈ ફેરફાર નથી થતો, એવું છે. છતાં પણ અહીંયા વાત જે નિશ્ચયની કરવી છે ને, એને માટે અહીંયા આગળ કહે છે કે આમ શરીરનું સ્તવન કરવા છતાં તેનાથી તીર્થંકર કેવળી પુરુષનું સ્તવન થતું નથી. કારણ કે જો કે તીર્થંકર કેવળી પુરુષને શરીરનું અધિષ્ઠાતાપણું છે, તો પણ સુસ્થિત સર્વાંગપણું લાવણ્ય આદિ આત્માના ગુણ નથી. એ બધા ગુણ આત્માના નથી, અને આત્માના ગુણ નહીં હોવાથી તીર્થંકર કેવળી પુરુષને તે ગુણોનો અભાવ છે. અહીંયા તો તીર્થંકર ભગવાનની વાત કરવી છે, એમના આત્માની વાત કરવી છે, એટલે એમાં એ ગુણનો અભાવ છે, માટે એ સ્તવન એમનું નથી. અને હવે તીર્થંકર કેવળીની નિશ્ચય સ્તુતિ કહે છે, તેમાં પહેલા જ્ઞેય નાયકના શંકર દોષનો પરિહાર કરીને સ્તુતિ કરે છે. હવે નિશ્ચયથી સ્તુતિ આગળ હવે આવશે, તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સાધનાના પંથમાં વ્યવહાર અને નિશ્ચયનું જ્યાં જેમ છે તેમ સમજવું અને એમ જ એનું મહત્વ પ્રસ્થાપિત કરવું, એ માટેની આ ગાથા છે. કોઈ પણ વસ્તુને એકાંતે નહીં લેવી. જૈન દર્શનનું સ્વરૂપ અનેકાંત છે, એટલે એક જ નહીંથી કોઈ વાતને ગ્રહણ કરવી એમ નહીં. નિશ્ચય નહીંથી જે વાત કહેવામાં આવે છે એ આદરણીય છે, આશ્રય કરવા લાયક છે, અને વ્યવહાર નહીંથી જે વાત કહેવામાં આવે છે તે જાણવા લાયક છે. 12મી ગાથામાં આ વાત આપણે કરી ગયા છે, અને અહીંયા આ જરા જુદી રીતે આપણને વાત અહીંયા પણ સમજાવવામાં આવી છે. સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખદામ અનંત સુખદામ.